આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
દરેક રાષ્ટ્રના પોતાના કેટલાક ચિહ્નો હોય છે જેનાથી દેશવાસીઓ પ્રેરણા અને ગર્વની લાગણી અનુભવે છે, જેમ કે દેશનું રાજચિહ્ન અને દેશનું રાષ્ટ્રગીત. ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીત એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેર છે. જેમ એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેર સાંભળતા ઓસ્ટ્રેલિયનો એક અલગ જ રોમાંચ અનુભવે છે, તેમ એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેરની રાષ્ટ્રગીત બનવાની કથા પણ ખૂબ જ રોમાંચક છે. તો ચાલો જાણીએ વિગતવાર એ વિશે આ અહેવાલમાં. વાત છે 1855ના ફેબ્રુઆરી મહિનાની. ગ્રેટ ઓસ્ટ્રેલિયન ડ્રીમ સાકાર કરવા ઓસ્ટ્રેલિયાની સુવર્ણ ભૂમિ પર આવતા અનેક માઇગ્રન્ટની જેમ મૂળ સ્કોટલેન્ડના ગ્લાસ્ગો શહેરના વતની પીટર ડોડ્સ મેકકોર્મિક તે સમયના બ્રિટિશ કોલોની ઓફ ન્યૂ સાઉથ વેલ્સના સિડની બંદરે ઉતર્યા. તાલીમથી જોઈનર, પણ શબ્દ અને સૂરની કુદરતી સમજ. સિડનીમાં હાલ જ્યાં માર્ટિન પ્લેસ છે ત્યાં એક ચર્ચના બાંધકામમાં પરોવાયેલા તેઓ મુક્ત કંઠે ગીતો ગાતા. આ કળાના સથવારે તેમણે ચર્ચના સામૂહિક ગીત મંડળનું સંચાલન પણ કર્યું. આવડત તો હતી જ અને હવે પ્રોત્સાહન પણ મળ્યું. પછી તો તેમણે 30 જેટલા દેશભક્તિ ગીતો તૈયાર કર્યા. એકવાર એક્ઝિબિશન બિલ્ડિંગ ખાતે એક સંગીત સમારોહમાં જવાનો તેમને મોકો સાંપડ્યો. તેમણે ત્યાં વિવિધ દેશોના રાષ્ટ્રગીતો સાંભળ્યા. સ્વરબદ્ધ થયેલા અને મોટી સંખ્યામાં ગાયકો દ્વારા રજૂ થતા એ ગીતોની તેમના મન પર ઘેરી અસર થઈ. ઉપરાંત એક ભાવના એવી પણ ઉભરી કે ઓસ્ટ્રેલિયાનું આવું કોઈ ગીત કેમ નથી. સમારોહથી ઘેર પાછા ફરતા રસ્તામાં જ તેમણે ગીતની પહેલી કડી રચી દીધી. બીજા દિવસે તો આખું સંગીતબદ્ધ ગીત તૈયાર હતું. આ ગીત એટલે આજે જે ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત છે એ એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેર. એન્ડ્રુ ફેરફેક્સ નામના સંગીતકાર અને ગાયકે 30 નવેમ્બર 1878ના દિને તેને પહેલીવાર જાહેરમાં રજૂ કર્યું. ગીતે લોકોમાં ગજબ ઉત્સાહ જગાવ્યો. ગીતની લોકપ્રિયતાનો અંદાજ એ વાતે લગાવી શકાય કે 1 જાન્યુઆરી 1901ના દિવસે કોમનવેલ્થ ઓફ ઓસ્ટ્રેલિયનના સર્જનની વેળાએ 10,000 લોકોએ એ ગીત સામૂહિક ગાયું. ધ્યાન રહે કે આ સમયે પણ ગોડ સેવ ધ કિંગ કે ક્વીન ઓસ્ટ્રેલિયાનું આધિકારિક રાષ્ટ્રગીત હતું. આધિકારિક અને સત્તાવાર કાર્યક્રમોમાં તે જ ગવાતું. જો કે 20મી સદીમાં વિશ્વયુદ્ધ વખતે ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રવાદ અને ઓસ્ટ્રેલિયન સિદ્ધિઓને બિરદાવતા ગીત વડે તેને બદલવાનો અવાજ વ્યાપકપણે ઉઠવા માંડ્યો. ઓસ્ટ્રેલિયન નેશનલ એન્થમ એન્ડ ફ્લેગ ક્વેસ્ટ કમિટી નામની એક બિન સરકારી સંસ્થાએ 1971માં નવા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત માટે એક સ્પર્ધા શરૂ કરી અને ઓસ્ટ્રેલિયા ડે 1972 સુધીમાં તો 400થી વધુ કૃતિઓ જમા થઈ અને તપાસવા માટે ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ફોર આર્ટ્સને સોંપવામાં આવી. જો કે જાન્યુઆરી 1973માં વડાપ્રધાન ગફ વિટલેમે જાહેરાત કરી કે કાઉન્સિલ ગીતો અને સંગીત માટે નાણાકીય ઇનામ ઓફર કરતી રાષ્ટ્રગીત સ્પર્ધાનું આયોજન કરશે, જેમાં આવેલી 2,500 ગીતોની એન્ટ્રીમાંથી ન્યાયાધીશોએ 6ને સ્વીકારી અને દરેક લેખકને $500 પુરસ્કાર રૂપે આપવામાં આવ્યા. જો કે પ્રાપ્ત થયેલી તમામ 1300 સંગીતની એન્ટ્રીઓને નકારી કાઢવામાં આવી. ફેબ્રુઆરી 1974માં ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે 3 અનાધિકૃત ઓસ્ટ્રેલિયન ગીતોની સંબંધિત લોકપ્રિયતા નક્કી કરવા માટે જાહેર અભિપ્રાયનું મતદાન યોજ્યું. એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેર, વિલ્ઝિંગ મટિલ્ડા અને સોંગ ઓફ ઓસ્ટ્રેલિયા વચ્ચે લોકોએ પોતાની પસંદગી જણાવવાની હતી. 60,000 લોકોમાંથી 1/2થી વધુ લોકોએ, એટલે કે 51.4% લોકોએ પોતાની પસંદ એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેર પર ઉતારી. ત્યારબાદ વિલ્ઝિંગ મટિલ્ડાને 19.6% લોકોએ પસંદ કર્યું. આ પરિણામનો ઉપયોગ કરીને વડાપ્રધાન વિટલેમે 8 એપ્રિલ 1974ના રોજ સંસદમાં જાહેરાત કરી કે ઓસ્ટ્રેલિયાના લોકો દ્વારા નવા રાષ્ટ્રગીત તરીકે એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેરને પસંદ કરવામાં આવ્યું છે. પરંતુ ગોડ સેવ ધ ક્વીનને તમામ શાહી પ્રસંગો માટે જાળવી રાખવામાં આવશે. જો કે 1976માં માલ્કમ ફ્રેઝરની સરકારે રાષ્ટ્રગીત તરીકે ગોડ સેવ ધ ક્વીનને તમામ શાહી અને વાઇસ રીગલ પ્રસંગોએ વગાડવાનું પુનઃસ્થાપિત કર્યું. પરંતુ નાગરિક કાર્યક્રમો માટે ચાર ગીતોમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકાય એમ નક્કી થયું. રાષ્ટ્રગીત માટેની ટ્યુન પસંદ કરવા માટેનું બીજું મતદાન મે 1977 હાથ ધરવામાં આવ્યું. વાત એમ બની કે 1976 મોન્ટ્રીયલ ઓલિમ્પિક ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરવા માટે યોગ્ય ગીત પર ચર્ચાને કારણે ફ્રેઝર સરકારે ઓસ્ટ્રેલિયન ઇલેક્ટોરલ ઓફિસને એવી વિનંતી કરી કે ચાલો સાથે મળીને સીધું રાષ્ટ્રીય મતદાન યોજીએ. બંધારણીય લોકમતમાં મતદાર યાદી પરના 84 લાખ લોકોમાંથી 70 લાખથી વધુ લોકોએ મતદાન કરવાનું પસંદ કર્યું. ફરીથી એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેર સૌથી વધુ પસંદગીનું ગીત બન્યું. તેને 43.6% મત મળ્યા. ત્યારબાદ વિલ્ઝિંગ મટિલ્ડાને 28.45% મત સાથે બીજો ક્રમ મળ્યો. ત્યારબાદ ગોડ સેવ ધ ક્વીન અને સોંગ ઓફ ઓસ્ટ્રેલિયા અનુક્રમે લોકો દ્વારા પસંદ કરાયા. લોકમત પછી પણ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીત તરીકે એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેરની ઘોષણા પહેલા બીજા 7 વર્ષ અને સરકારમાં પરિવર્તન થયા. 1981 નેશનલ ઓસ્ટ્રેલિયા ડે કાઉન્સિલે ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીતની ભલામણ કરી હતી, જેમાં કેટલાક ફેરફાર સાથે એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેરના પહેલા બે અંતરાનો સમાવેશ કરવામાં આવ્યો. 19 એપ્રિલ 1984 રોજ તત્કાલીન ગવર્નર જનરલ માનનીય સર નિનિયન સ્ટીફન દ્વારા ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીત તરીકે એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેરની ટ્યુન અને નેશનલ ઓસ્ટ્રેલિયા ડે કાઉન્સિલ દ્વારા તૈયાર કરવામાં આવેલા શબ્દોની ઘોષણા કરવામાં આવી. તે જ સમયે ગોડ સેવ ધ ક્વીન કે કિંગને સૌ પ્રથમ રોયલ એન્થમ તરીકે જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ તાજેતરમાં 1 જાન્યુઆરી 2021 રાષ્ટ્રીય ગીતને સર્વસમાવેશી બનાવવાના ઉદ્દેશ્યથી સરકારની સલાહ પર ગવર્નર જનરલ ડેવિડ હર્લી દ્વારા એવી ઘોષણા કરવામાં આવી કે 1 જાન્યુઆરી 2021 ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીતની બીજી પંક્તિના શબ્દો ફોર વી આર યંગ એન્ડ ફ્રીથી ફોર વી આર વન એન્ડ ફ્રી તરીકે બદલવામાં આવશે. ગોડ સેવ ધ કિંગને 27 ઓક્ટોબર 2022 રોજ રોયલ એન્થમ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સત્તાવાર અને ઔપચારિક પ્રસંગોએ જ્યારે મહામહિમ રાજા અથવા શાહી પરિવારના કોઈ સભ્ય હાજર હોય ત્યારે શાહી ગીતનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે રાજા ઓસ્ટ્રેલિયામાં હોય ત્યારે સત્તાવાર કાર્યક્રમોની શરૂઆતમાં રોયલ એન્થમ વગાડવામાં આવે છે અને ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીત અંતમાં વગાડવામાં આવે છે. સામુદાયિક કાર્યક્રમમાં શાહી રાષ્ટ્રગીત ગાવા અથવા તેનો ઉપયોગ કરવા પર કોઈ પ્રતિબંધ નથી, પછી ભલે ને શાહી પરિવારના કોઈ સભ્ય હાજર હોય કે ન હોય. જ્યારે કોઈ સમારંભમાં અથવા જાહેર કાર્યક્રમમાં શાહી રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે ત્યારે ઊભા રહેવાનો રિવાજ છે. વાઇસ રિગલ સેલ્યુટ 1984 જાહેર કરવામાં આવ્યું હતું. તે ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીતના પ્રથમ કડી અને છેલ્લી કડીનું સંગીત છે અને તેનો ઉપયોગ ગવર્નર જનરલની હાજરીમાં થાય છે. જ્યારે કોઈ સમારંભ અથવા જાહેર કાર્યક્રમમાં વાઇસ રિગલ સેલ્યુટ વગાડવામાં આવે ત્યારે પણ ઊભા રહેવાનો રિવાજ છે. ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીત અંગેનો આ અહેવાલ તમે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.